السميع العليم من الشيطان اللعين الرجيم لا حول ولا قوة إلا بالله العلي العظيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على خير خلقه ونور عرشه وخاتم النبيين حبيب الله العالمين نبي القاسم محمد قال الله سبحانه وتعالى في كتاب المجيد فرقان الحميد بسم الله الرحمن الرحيم إنا هدينا السبيل إما شاكرا وإما كفورا مؤمنين السلام عليكم ورحمة الله وبركاته سورہ دہرنی آ مشہور و معروف آیت پر آج انشاءاللہ آپنوں آٹھمو ڈسکشن چھے کہ جنی اندر اللہ سبحانہ و تعالیٰ کہے چھے کہ بے شک ہمیں تم نے ہدایت نو رستو بتاڑی آپیو ہمیں تمہاری اوپر چھے کہ تے رستانی اپناوی انہیں تمہیں اللہ نو شکر کرو یا تے رستہ تھی دور جائے انہیں تمہیں اللہ نی نافرمانی عزیزو گئی کال کی مجلس نی اندر اپنے ایک وات جو ہے کہ اللہ سبحانہ و تعالی اپنے ایک وقت محین سدینی محلت آپی اور تے وقت چھے اپنی موت نو اللہ سبحانہ و تعالی طرف کی اعلان تھائی چھے کہ آئی وقت چھے کہ جنی اندر ہمیں تمونی فری ویل آپیو ہمارو کام ہمیں پورو کریو تماری زندگی نو آدھار ہمیں تماری اوپر راکیو અને હવે આ વખત સુધી તમારી ઉપર છે કે તમે યા તો અમારો શુક્ર કરો યા તમે અમારો કુફર કરો કારણ કે એના પછી સુમ ઇલૈના તુરજઉન તમે પાછા તમારી જ પાસે આવવાના છો અને યાદ રાખજો કે જ્યારે તમે આવશો ત્યારે તમારી જિંદગી વિશે અમે તમને સવાલ કરશું અઝીઝો ગઈકાલની આપણી મજલિસની એક સમરી હતી કદાચ તમારા માઇન્ડની અંદર તે આવી હશે કે આપણે એક વાત આપણા જમનની અંદર ઉતારવા માંગતા હતા અને તે હતી કે સવાબ અને ગુનાનો કોન્સેપ્ટ શું છે અને એની એક સમરી હતી કે અગર હું સારું કામ કરું નંબર એક અગર તે સારું કામ ખુદાની ખુશી વાસ્તે હોય નંબર બે કારણ કે હર સારું કામ ખુદાની ખુશી વાસ્તે નથી હોતું મેં તમને એક મારો જ દાખલો આપ્યો કે અગર હું અહીંયાથી મજલિસ પડું પણ મારા દિલમાં એમ હોય કે તમને સારું લાગે તો એ કામ તો સારું છે પણ એમાં અલ્લાહની ખુશી જરા પણ સામેલ નથી તો સવાબનો જે કોન્સેપ્ટ છે તે એ છે કે નંબર એક હું સારું કામ કરું નંબર બીજું કે એ સારું કામ ખુદાની ખુશી વાસ્તે હોય નંબર ત્રણ કે ઈ ચીજ ઇસ્લામના અંદર ઇસ્લામની ટર્મિનોલોજીમાં એનું નામ છે સવાબ નંબર ચાર ઈ સવાબના આસાર મારી જિંદગીની અંદર આવશે અને નંબર પાંચ ઈ સારા કામ ઈ સવાબનો બદલો મને ઇન્શાલ્લાહ મારી આવતી જિંદગીમાં મળશે યાને જિંદગીની અંદર આપણે કોઈ પણ કામ કરીએ તો આ પાંચ ચીજોની સાથે તમે એને જોડી શકો છો પહેલું કે તમે કામ કર્યું બીજું કે તે અલ્લાહની ખુશી વાસ્તે છે કે નહીં અગર ખુશી હશે તો સવાબ ના ખુશી હશે તો ગુના એના પછી અગર સારું ને ખુશી હશે એના આસાર મારી જિંદગીની અંદર આવશે અને પાંચમું ઇન્શાલ્લાહ એનો બદલો અલ્લાહ સુબહાનહુ વતઆલા તરફથી મને એ દિવસે મળશે કે જે યૌમી દીન છે કે જેમાં અલ્લાહ સુબહાનહુ વતઆલાએ એક પ્રોમિસ કરી છે એક વચન આપ્યું છે આપણે આ બયાનથી આજે થોડા આગળ જઈએ એક ખ્યાલ મગજની અંદર આવે છે અને તે એ છે કે અલ્લાહ સુબહાનહુ વતઆલાની આ વાત ઇસ્લામની આ ફિલોસોફી આપણે ત્યારે જ સમજી શકશું કે જ્યારે અગર અલ્લાહની રહેમતથી આપણી પાસે ઇલ્મ હોય અગર ઇન્સાન પાસે ઇલ્મ ન હોય તો ગમે એવા મોટા ઝાકીર ગમે એવા મોટા પડવાવાળા પોતાની અનહદ મહેનત કરી અને આપણી સામે અગર કંઈ પેશ કરે પણ કારણ કે મારી પાસે એ વાત સમજવાનો ઇલ્મ નથી સારામાં સારી વાત મારા કાન પાસેથી વટાઈ જશે અને મને ખબર પણ નહીં પડે કે આજે શું પરાણું અને મારા વાસ્તે એમાંથી સારું શું હતું. અને આ ઇલ્મ અઝીઝો એવી શૈ છે કે જેના વાસ્તે આપણા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા તેમનું એક ફેમસ ફરમાન છે, શિયા પરમાની છે, સુન્ની પરમાની છે, બંને કિતાબોમાં આપણે જોઈએ છીએ કે પૈગંબરની આ હદીસ છે કે જેમાં પૈગંબર કહી રહ્યા છે, તલબુલ ઇલ્મી ફરીઝતન કુલ્લ મુસ્લિમીન, ઇલ્મનું હાસિલ કરવું હર એક મુસલમાન ઉપર ફર્જ છે. યાને જે ચીજને અગર પૈગંબર ફર્જ કે તે બસ વાજિબાતની બહુ જ નજદીક છે કે જેની આપણા પૈગંબર ફર્જ કહી રહ્યા છે. કોઈમાં તમે આ હદીસ જરાક એક્સટેન્ડેડ વધારે જોશો, તલબુલ ઇલ્મી ફરીઝતન કુલ્લ મુસ્લિમીન વ મુસ્લિમા, હરેક મુસલમાન મર્દ અને મુસલમાન ઔરત ઉપર ઇલ્મનો હાસિલ કરવું ફર્જ છે. કારણ કે ઇલ્મ આપણી એક જિંદગીનું સેન્ટર છે. અગર ઇલ્મ ઇન્સાન પાસે નહીં હોય તો દુનિયાની ગમે એવી મહાન વાત એ ઇન્સાનની સામે તમે પેશ કરો, નહીં એના વિચાર બદલે, નહીં એની રહેણી કેણી બદલે, નહીં એની જિંદગીમાં કોઈ ફેર આવે. કારણ કે ઇલ્મના દોર, ઇલ્મના બેઝ ઉપર આ વાત સમજવાની હતી, પણ ઇન્સાન તે ઇલ્મથી મહેરૂમ છે. સવાલ એ થાય છે કે ઇસ્લામ ઇલ્મ કહે છે કોને? કારણ કે આપણે આપણી આખી જિંદગી, મેં પણ જેટલી જિંદગી અલ્લાહે આપી, મિંબરો ઉપરથી કિતાબોની અંદર આ વાત હંમેશા સાંભળી છે કે ઇલ્મ હાસિલ કરો. કારણ કે ઇલ્મ એક મહત્વની ચીજ છે કે જેના વાસ્તે પૈગંબર આપણને એ પણ કહી ગયા છે કે ઇલ્મ વાસ્તે અગર તમને ચાઇના સુધી જવું પડે તો પણ તમે જાઓ. એક ભાઈએ મારું ધ્યાન પણ દોર્યું કે આપણે બિઝનેસ સારું ચાઇના સુધી ભૂગી ગયા, પણ ઇલ્મ વાસ્તે હજી ત્યાં જવાની કોશિશ નથી કરી. પણ પૈગંબરની આ હદીસ છે અને એવી ઘણી હદીસો છે કે જે ઇલ્મ વાસ્તે અઈમ્મા તાહિરીન અલૈહિમ સલામે આપણા વાસ્તે પેશ કરી છે. પણ વાત એ છે કે ઇલ્મ શું છે. આજે મારી ને તમારી નજરમાં બે એવી જગા છે કે જ્યાંથી આપણને ઇલ્મ મળી શકે. એક દાખલા તરીકે આ યુનિવર્સિટી છે કે જેની અંદર હું મારા બેઝિક એજ્યુકેશન પછી શીખવા વાસ્તે જાઉં, બે ત્રણ ચાર પાંચ છ વર્ષની મહેનત કરી અને ત્યાંથી દુનિયાનું એજ્યુકેશન હું હાંસલ કરું. સવાલ એ છે કે શું ઇસ્લામની નજરમાં આ એજ્યુકેશન કે જેના વાસ્તે મેં મારી જિંદગીના અમૂલ્ય અહમ વર્ષો, કારણ કે આપણી જે જવાનીના વર્ષો હોય છે અહમ હોય છે, અગર ઈ મેં મારી જિંદગીના સ્પેન્ડ કર્યા વિતાવ્યા તો શું ઇસ્લામની નજરમાં ઈ ઇલ્મ છે? યા તો બીજો સવાલ ઈ થાય છે કે આપણી નજરમાં આજે આપણા હૌઝા છે, કુમમાં છે, નજફની અંદર છે, બીજા જગા જગા ઉપર નાના એવા હૌઝા છે, શામમાં છે, યુકેમાં એક હૌઝા ચાલે છે, એવી રીતે ઘણી જગા ઉપર છે. સવાલ એ થાય છે કે અગર હું મારા બેઝિક એજ્યુકેશન પછી હું આ હૌઝાની અંદર તાલીમ લેવા જાઉં, મારી જિંદગીના પાંચ સાત આઠ દસ પંદર વીસ વર્ષ હું ત્યાં સ્પેન્ડ કરી અને જયારે આવું ત્યારે મારી પાસે એક ટાઈપનું એજ્યુકેશન હોય, શું તે ઇલ્મ છે? યાને દુનિયાની વાત અને દુનિયાની જે ચીજો મારી સામે છે, દુનિયાનું જે એજ્યુકેશન છે તે શીખવું ઇલ્મ છે કે હૌઝાની અંદર જઈ અને દીનની વાત શીખવી ઇલ્મ છે? કે પછી બંનેને આપણે સાથે મળાવીએ ત્યારે ઇલ્મ થાય? કારણ કે જે ઇન્સાન પાસે દીનનું બધું ઇલ્મ હશે પણ અગર દુનિયાનું ઇલ્મ નહીં હોય તો તે તમારી સામે દીનની વાત ન પોતે પેશ કરી શકશે, ન એની ઉપર અમલ કરી શકશે. કારણ કે ઇન્સાન આ દુનિયાની અંદર રહી રહ્યો છે, ત્યાં નથી. આ દુનિયામાં જે ચીજની જરૂર છે તે દુનિયાનું બેઝિક ઇલ્મ છે. તો અગર મારી પાસે તે પણ હોય અને નજફનું ઇલ્મ પણ હોય, અગર બંને નજફનું એજ્યુકેશન પણ હોય ને અહીંયાનું પણ હોય, તો એ બંનેને મળાવું તો એનું નામ ઇલ્મ છે કે શું? તમે જ્યારે ઇસ્લામની ફિલોસોફી ઉપર મારા ભાઈઓ અને બહેનો નજર કરશો તો એક વાત તમારી સામે આવશે અને તે એ છે કે આ દુનિયાની યુનિવર્સિટીમાંથી જે એજ્યુકેશન મારી પાસે આવે છે ઇસ્લામની નજરમાં ન તે ઇલ્મ છે, કે હું આજે નજફ ને કુમની વાદીઓમાં જઈને મારી જિંદગી બસર કરું અને ત્યાંથી જે એજ્યુકેશન લઈ આવું, ન ઈ ઇલ્મ છે. ન આ વાતને ઇસ્લામ ઇલ્મ કહે છે, ન આ વાતને ઇસ્લામ ઇલ્મ કહે છે. ઇસ્લામનો જે ઇલ્મનો કોન્સેપ્ટ છે તે એક યુનિક કોન્સેપ્ટ છે કે જે આપણા ઉલમાઓએ આપણી સામે પેશ કર્યો છે. અને તે એ છે કે ચાહે દીનનું ઇલ્મ તમારી પાસે હોય યા દુનિયાનું ઇલ્મ તમારી પાસે હોય, અગર તે ઇલ્મ તમને અલ્લાહની મારેફતનો અહેસાસ કરાવે, અગર તે ઇલ્મ તમને અલ્લાહની નજીક લઈ જાય, અગર તે ઇલ્મથી તમારા દિલમાં અલ્લાહની વહદાનિયત વાસ્તે સુકૂન થાય અને તમે અલ્લાહની નજીકી અલ્લાહની કુરબત ઇખ્તિયાર કરો, તો ચાહે તે દુનિયાની યુનિવર્સિટીનું ઇલ્મ હોય યા ઇસ્લામિક યુનિવર્સિટીનું ઇલ્મ હોય, એ એજ્યુકેશનનો જે ફંડ મારી પાસે છે તે ફંડનું નામ ઇસ્લામ ઇલ્મ કરીને દુનિયાની સામે પેશ કરે છે. કારણ કે અગર આ બંને એજ્યુકેશન મારી પાસે હોય પણ અલ્લાહનો અહેસાસ મારા દિલમાં આવે જ નહીં, તો આ પણ એક ફંડ ઓફ એજ્યુકેશન છે કે જે મને નજફને કુંતી મળશે, અને આ પણ એક ફંડ ઓફ એજ્યુકેશન છે કે જે મને અહીંયાની યુનિવર્સિટીમાંથી મળશે. મારી જિંદગી માશાલ્લાહ ઇન્શાલ્લાહ સરખી રીતના જશે, પણ અલ્લાહની નજરમાં પૈગંબરની નજરમાં એ વાત ઇલ્મ નથી. દાખલા તરીકે આજે હું યુનિવર્સિટીમાં જાઉં, એસ્ટ્રોનોમીનો કોર્સ કરું કે જેની અંદર મને ચાંદ અને સૂરજ અને જે ગેલેક્સી છે તેના વિશે શીખવાડવામાં આવે, ચાર યા પાંચ વર્ષ મારી અમૂલ્ય જિંદગીના ત્યાં હું સ્પેન્ડ કરું, અને જ્યારે હું બારે આવું ત્યારે પોસિબલ છે કે અગર કોઈ અહીંયા એસ્ટ્રોનોમર ન હોય તો તમારા બધા કરતા મારી પાસે આ ગેલેક્સીનું એજ્યુકેશન વધારે હશે. પણ એનું નામ ઇસ્લામ એજ્યુકેશન આપે છે, ફંડ ઓફ નોલેજ આપે છે, તે ઇલ્મ નથી. એવી જ રીતે અગર આજે હું ડોક્ટરીનો કોર્સ કરું અને હું એક ડોક્ટર થાઉં કે જેની અંદર પાંચ સાત દસ વર્ષની મહેનત કરું અને મારા હાથમાં એક હુનર આવી જાય, અને અગર હું સર્જન બનું તો પોસિબલ છે કે આ અગર કોમમાં એ લેવલ ઉપર કોઈ ન હોય તો તમારા સૌ કરતા વધારે ડોક્ટરીનું એજ્યુકેશન મારી પાસે હશે. પણ ઇસ્લામની નજરમાં તે એજ્યુકેશન છે, ઇસ્લામની નજરમાં તે ફંડ ઓફ નોલેજ છે, તે ઇલ્મ નથી. એવી જ રીતે અગર હું મારી જિંદગીના દસ વર્ષ કુમ અને ઈરાન અને મશ્યદ અને નજફ જઈને સ્પેન્ડ કરું અને ત્યાંથી કુરાનની તફસીર છે, મંતિક છે, જે પણ શીખવાનું છે તે શીખીને આવું, મારી પાસે જે એજ્યુકેશન હશે પોસિબલ છે બધા કરતા વધારે હોય, પણ તે અલ્લાહ સુબહાન વ તાલાની નજરમાં એજ્યુકેશન છે, એનો ફાયદો છે, એનાથી મને બેનિફિટ થશે, પણ તે ઇલ્મ નથી. ઇલ્મ ત્યારે કહેવાય કે જયારે એ એસ્ટ્રોનોમીની વાત જે મેં શીખી અગર એનાથી અલ્લાહની નજદીક આવવાની કોશિશ કરો, અગર એનાથી મને કાયનાતના માલિક ને ખાલિકનો એક તસવ્વુર દિલની અંદર આવે કે જે નાની એવી ચીજ હું શીખ્યો તેનાથી મારું માઇન્ડ આટલું મોટું થઈ ગયું, આ ખાલિક અને ખાલિક છે, આ કાયનાતનો બનાવનાર છે કે જેને આના જેવી કઈ કાયનાતો બનાવી હશે, તે માલિકની પોઝિશન, તે માલિકની મારિફત કેટલી વધારે છે, એ અગર અહેસાસ મારા દિલમાં આવે અને મારી જિંદગીને અલ્લાહની નજદીક અગર હું આ એસ્ટ્રોનોમીના કોર્સથી લઈ જાઉં તો અલ્લાહ અને માસુમીનની નજરમાં મારી પાસે ઇલ્મ છે કે જે ઇલ્મના લીધે હું ત્યાં જવાની કોશિશ કરી રહ્યો છું. એક ડોક્ટર તરીકે એક અદના ઇન્સાન બસ પોતાના હાર્ટને બારેથી હાર્ટ ગણે છે, પણ એક ડોક્ટરની નજર બોડીની અંદર હોય છે. અગર આ ડોક્ટરીનો કોર્સ કર્યા પછી જ્યારે મારા હાર્ટ ઉપર મારી નજર પડે અને મને ખબર પડે કે એક આટલી નાની ચીજ મારા જન્મથી લઈને મરણ સુધી કઈ રીતે કામ કરે છે, મારી રગોમાંથી ખૂન જાય છે, નસોમાંથી ખૂન આવે છે, આ આંખ છે, આ કાન છે, અલ્લાહ સુબહાન વ તઆલાએ કેવી રીતના બનાવેલ છે, કાનની અંદર અલ્લાહએ એક એટલું થોડુંક લિક્વિડ રાખ્યું છે કે અગર તેનો બેલેન્સ જરા ખટી જાય તો એક બીમારી થાય છે જેનું નામ વર્ટિગો, કે હું તમારી સામે બેઠું પણ મને આખી દુનિયા ગોળ ફરતી નજર આવે, આ કઈ ચીજ છે કેવી રીતે. અને જયારે મારો દિલ અહેસાસ કરે કે માલિક કે જે એક નાના એવા ઇન્સાનની જિંદગીમાં આટલું બનાવ્યું, એ માલિકે કાયનાતની અંદર શું નહીં બનાવ્યું હોય, માલિક બસ તું ખુશીને પાત્ર છો, કે તું ઈ છો કે જેની અમે ઇબાદત કરીએ. યાને આ અગર જજ્બો મારા દિલની અંદર જ્યારે મારી એજ્યુકેશનથી પૈદા થાય તો ઈ મારું એજ્યુકેશન ઇસ્લામની નજરમાં ઇલ્મ છે, ભલે મેં દુનિયાની યુનિવર્સિટીમાંથી લીધેલું હોય. એવી જ રીતે અગર હું મને નજફના માહોલમાંથી આવું અને કુરાનની તફસીરો જોયા પછી અને મંતિકને બધું શીખ્યા પછી અલ્લાહની નજદીકી અલ્લાહની કુરબત મને હાસિલ થાય તો ઈ મારી પાસે ઇલ્મ છે કે જેના વિશે આપણા પૈગંબર કહી રહ્યા છે કે આ લોકો ઇલ્મ વાસ્તે તમે આગળ વધો. પૈગંબર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ. બીજી મશહૂર હદીસ છે કે જ્યારે ઇન્સાન પોતે ઇલ્મ શીખવાનો વિચાર કરે છે અને પોતાના ઘરમાંથી નીકળે છે, અલ્લાહ સુબહાન વ તઆલા ફરિશ્તાઓને કહે છે કે તમે તમારા પર તમારી પાંખો બિછાવી દો, આ મારો ઈ બંદો છે કે જે ઇલ્મ વાસ્તે આગળ વધે છે. પછી તે દુનિયાનું હોય કે દીનનું હોય, જે ચીજ મને મારા માલિકની નજદીક લઈ જાય તે ઇલ્મ થશે. જે અગર મારા માલિકથી મને દૂર રાખે તે નોલેજ જરૂર હશે, તે ફંડ ઓફ એજ્યુકેશન જરૂર હશે, પણ તેને ઇસ્લામિક ટર્મિનોલોજીમાં આપણે ઇલ્મ ના કહી શકીએ. ઘણી વખત આ વાતો જ્યારે આપણા વડીલો સાંભળે છે ત્યારે તેમના મગજમાં બે વિચાર આવે છે, જે ઘણી વખતે તેઓએ મારી સામે પેશ પણ કર્યા છે, તમારી સામે પણ પેશ કરો. પહેલો વિચાર વડીલોના મગજમાં ઈ આવે છે, નાનપણથી આજ સુધી અમે ઇલ્મની વાત સાંભળતા આવે, જે પણ આવે ઇલ્મ વગર એની મજલિસ કોઈ જ નહીં. અમારી આ ઉંમર થઈ, જવાની તૈયારી થઈ, હવે ઇલ્મ શીખીને કરશું શું? જેટલું શીખા અગર એની ઉપર પણ અગર અમલ કરીએ તો અલ્લાહનો શુક્ર, અમે શું વધારે શીખીએ. અદીજો, હું જયારે લંડનથી નીકળતો હતો એના બે વીક પહેલા એક સમાચાર મારી પાસે આવ્યા કે જેનું કટિંગ મારી પાસે છે. તેમાં એક લેડી કે જે અમેરિકામાં છે પોતાની જિંદગી ડિસ્ક્રાઇબ કરે છે કે જયારે હું નાની હતી ત્યારથી મારા દિલમાં એક ખ્વાહિશ હતી કે હું હાફિઝે કુરાન બનું, પણ મારી ફેમિલીના સર્કમસ્ટાન્સીસ એવા હતા કે ન હું મદ્રેસા જઈ શકી, ન હું ક્યાંય જઈ શકી, ન મને મોકો મળ્યો. મને એમ હતું કે જયારે મારી શાદી થશે, મને મોકો મળશે, ત્યારે હું કુરાનને હાફિઝ થવાની કોશિશ કરીશ. શાદી અને તેના પછીની જિંદગી અને બચ્ચા અને જે બધા પ્રોબ્લેમ હોય છે, હું હાફિઝે કુરાન ન થઈ શકી. મારા બચ્ચા જયારે મોટા થઈ ગયા, મારા બચ્ચા પોતે પરણી ગયા, અમે બે જણા રહ્યા, ત્યારે જિંદગીમાં મેં મહેસૂસ કર્યું કે હવે મારી પાસે થોડો ટાઈમ છે કે હું કાંઈ કરું. પણ ત્યારે મારી ઉંમર 70 વર્ષની થઈ હતી. હવે 70 વર્ષે આ હાફિઝે કુરાન થવાનું હું શરૂ કરું કે નહીં? મેં હાફિઝે કુરાન વાસ્તે શીખવા વાસ્તે શરૂ કર્યું. અત્યારે મારી ઉંમર 82 વર્ષની છે, પણ હું ફક્રથી કહી શકું છું કે 82 યાને 82 વર્ષની ઉંમરમાં આજે હું ફક્રથી કહી શકું છું કે આજે હું હાફિઝે કુરાન છું. આખું કુરાન પહેલેથી છેલ્લે મને મોઢે છે. કાલે અગર મારો માલિક મને પૂછશે તો હું એને કહી શકીશ કે જિંદગીમાં માલિક તે જયારે મને મોકો આપ્યો ત્યારે મેં તારી બારગામાં આગળ આવવાનું કબૂલ કર્યું અને તારી મદદથી આજે હું તારા લવ્ઝ ઉપર એક કાબુ ધરાવું છું કે હું હાફિઝે કુરાન છું. તો અગર મારા વડીલો કે જેની ઉંમર 40, 50, 60, 70 વર્ષની હોય તે એમ સમજે કે ઇલ્મ શીખીને કરવું છે શું, અગર 82 વર્ષની એક ભાઈ હાફિઝે કુરાન થઈ શકે છે અઝીઝો, તો ઇલ્મ શીખવા વાસ્તે ઉંમરની તો કોઈ કઈ જ નથી. અને કદાચ વડીલોના દિલમાં એ પણ હોય કે ચાલો જેને શીખવું હશે એ શીખશે, અમારી એક ઉંમર થઈ ગઈ, બચ્ચાઓને અલ્લાહએ ફ્રી વિલ આપ્યું છે, પૈસા ખપે તો અમે આપશું, તેઓ જે કરવું હોય કરે, હંમેશા માટે તેઓ વાસ્તે આ બધું કરીએ, તેઓને અલ્લાહએ જિંદગી આપી છે, બધું કરે. એક દાખલો તમારી સામે પેશ કરું. એક માણસ પોતાના ગાર્ડનની અંદર કામ કરી રહ્યો હતો અઝીઝો, અને એક મારા જેવો અભણ માણસ ત્યાંથી વટાણો, તેને જોયું કે આ જે માણસ એક ઝઈફ છે, 70-80 વર્ષની તેની ઉંમર હતી, તે કેરી અને આંબા પણ લાગે છે, તમે સમજતા છો કેરી આંબા, તેનું એક નાનકડું છોડ જમીનની અંદર નાખી રહ્યો હતો. આ યંગ છોકરો, આ ભાઈ ઉભો રહીને જોવે છે કે ઓલા ચાચા પોતે નાનકડું એવું છોડ વાવી રહ્યા છે. તેને કીધું, ચાચા મને એક વાત તો કહો તો. કે શું બેટા? કે તમને ખબર છે કે આ છોડને આંબાનું ઝાડ બનતા અને તેમાં કેરી આવતા કેટલો સમય લાગશે? તો કે અંદાજા પ્રમાણે 40-50 વર્ષ તો લગભગ નીકળી જશે. તો જવાન એને મશ્કરીમાં કહે છે, તમને અલ્લાહે 70-75 વર્ષની જિંદગી આપી, હજી બીજા 50-60 વર્ષ રહેવું છે કે આંબા તમે ખાઈને જાઓ? તો આ વડીલ કે જેને જમાનો જોયો હતો તે બધા યંગ છોકરા તરફ ફરીને કે છે, બેટા તું જિંદગીમાં ભણ્યો જરૂર હોઈશ પણ તું ગણ્યો નથી. બેટા જિંદગીમાં આપણે કાંઈ પણ જયારે કામ કરીએ ત્યારે ઈ ન જોવાનું કે આનું ફળ મને મળશે કે નહીં. જયારે કામ કરો ત્યારે ઈ જોવો કે મારા પછી જે આવનાર પ્રજા છે તેને એનું ફળ મળશે કે નહીં. જયારે મારો જન્મ થયો ત્યારે હજારો આવા ફળ અને આ જાતના ઝાડ હતા, મેં એક કે નથી વાવ્યા. તો આજે મારી ડ્યુટી નથી કે હું એવા ચાર પાંચ ઝાડ રાખીને જાઉં કે મારા આવ્યા પછી વટાતા માણસો એની છાયાની અંદર બેસી અલ્લાહનો શુક્ર કરે અને જે માણસોને કંઈ ખપે તેને અહીંયાથી ફ્રૂટ મળે. જિંદગી એને કહેવાય કે જે પેલા બીજાનું સંભાળે, બીજાની વાત જોવે, પછી પોતાની જિંદગીની વાત જોવે. તો અઝીઝો આ એક ફિલોસોફી છે કે જેની ઉપર આપણે વિચાર કરવો. જે પણ તમારી ઉંમર હોય અલ્લાહ સુબહાનહુ વ તઆલા તમને એનાથી ઘણી લાંબી ઉંમર આપે, પણ તમારી જિંદગીમાં એક એવું બીજ રાખીને જાઓ કે આવતા જમાનામાં આવનાર ઇન્સાનો વાસ્તે, ઇલ્મ વાસ્તે જાઓ ઈઝી થઈ પડે. કારણ કે ઇસ્લામ એવો મઝહબ છે મારા દોસ્તો, આજે દુનિયાના તમે બધા મઝહબના કમ્પેરિઝનમાં તમે ઇસ્લામને જો, જેટલું ઇસ્લામે ઇલ્મને આગળ વધાર્યું છે, શીખવા વાસ્તે એન્કરેજ કર્યું છે, એટલું કોઈએ નથી કર્યું. તમે સ્ટડી કરજો, હું અહીંયા ચેલેન્જની સાથે એટલા વાસ્તે કહી શકું છું કે ઘણા મઝહબો મેં ડિટેલની અંદર સ્ટડી કર્યા છે અને એટલે જ તમારી સામે પેશ કરું છું કે લગભગ દુનિયાના જેટલા મઝહબો છે તેઓ તમારો હાથ જરૂર પકડશે, તેઓ તમને એક જગા સુધી જરૂર લઈ જશે, પણ એક એવો મોકો આવશે કે તે લોકો પાસે સવાલનો જવાબ નહીં રહે, ત્યાં તેઓ તમને મૂકી દેશે અને કહેશે હવે આ મઝહબ છે, એક પણ સવાલ ન પૂછાય, નહીં તો કાફર થઈ જા. માની જ લેવાનું અમે જે કહીએ છીએ, આની અંદર સવાલ ના હોય. તમે કોઈ પણ મઝહબને લઈ લો અને એની અગેન્સ્ટ તમે ઇસ્લામને લ્યો કે તમારા દિલમાં ઉઠતો એક પણ એવો સવાલ નહીં હોય કે જેનો ઇસ્લામ અને ઈ ઇસ્લામ કે જે અહલુલ બૈત સલવાતુલ્લાહ અલયહી વઆલા કે જે માસુમીને પેશ કર્યું હોય એવું એક પણ સવાલ નહીં હોય કે જેનો જવાબ ઇસ્લામ તમને ના આપી શકે. તમે ક્રિશ્ચિયાનિટીને લ્યો, ક્રિશ્ચિયાનિટીનો આજે એક મેઇન થીમ છે ટ્રિનિટી. મને આ ફ્રેન્ચ વર્ડ્સ નથી ખબર, પણ ટ્રિનિટીની અંદર એક છે અલ્લાહ, બીજું છે જીસસ ક્રાઇસ્ટ અને ત્રીજું છે રૂહુલ કુદુસ કે જેને લોકો સાથે મળાવી ત્રણ અને એક કહે છે. કેટલા ક્રિશ્ચિયનો સાથે વાટાઘાટ થઈ છે કે તમે કયો છો કે અલ્લાહ એક છે, હા તો આ ત્રણ કોણ? અને જવાબ ઈ જ હોય છે કે જયારે આ ત્રણ ભેગા થાય તો એક, અને એક હોય તો એને છૂટા પાડો તો આ ત્રણ. તમે ક્રિશ્ચિયનના કોઈ પણ સ્કોલર સાથે યુનિવર્સિટીની અંદર અમે આ ડિબેટ કરી છે, તમે લોકોને પૂછ્યું ભાઈ અમને સમજાવો આ કેવું એક સેવું છે કે ત્રણ એક છે ને એક ત્રણ છે, દિલને સુકૂન થાય એ રીતે તમે સમજાવો. આજ સુધી મારી જિંદગીમાં મને કોઈ સ્કોલરે આનો જવાબ નથી આપ્યો કે શું છે. અને જયારે ક્રિશ્ચિયનને પૂછશે ત્યારે એ જ કહે છે કે જયારે અમે આ સવાલ કરીએ ત્યારે અમને એમ જ કહેવામાં આવે છે, છુપા છુપ માની લ્યો, કારણ કે તમારા મઝહબનો આ ટ્રિનિટી બેઝ છે. અગર દુનિયા આને તોડી પાડશે તો ક્રિશ્ચિયાનિટીની અંદર કાંઈ નહીં. તમે હિન્દુઇઝમને જોવા દીધો કે જેની અંદર અત્યારે ઓછામાં ઓછા જે ઇન્ડિયાથી આવે છે ને, જેને ખબર છે 3000 દેવ અને દેવતાઓ અને દેવીઓ છે કે જેની સામે એક હિન્દુ પોતાનું માથું નમાવે છે. તમે એને પૂછો ભગવાન કેટલા જવાબ મળશે એક, તો પછી તમે લક્ષ્મીને કેમ પૂજો છો? ના, ઈ ભગવાન છે કે જે મને દોલત આપે છે. તમે આને કેમ પૂજો છો? કારણ કે ઈ છે કે જે મને આ આપે છે. અમારા ઘરની બાજુમાં એક હિન્દુની ફેમિલી છે કે જ્યાં અમારા બચ્ચાઓએ જોયું કે હરરોજ સવારના ઘંટીની આવાજ આવે. એક દિવસ મારી છોકરીએ પોતાની દોસ્તને પૂછ્યું કે આ ઘંટીની જે અવાજ આવે છે શેની છે? જવાબ મળ્યો કે સવારના પોરમાં જ્યારે અમે ઉઠીએ ભગવાન સુતા હોય છે, ઘંટીથી અમે એને ઉઠાડીએ છીએ. મારી છોકરીએ સવાલ કર્યો કે ઈ ભગવાન કઈ જાતના કે જે સુએ? આ એક સવાલ છે અઝીઝો. અને એનો જવાબ મળ્યો કે આનું એક્સપ્લેનેશન અમને આજ સુધી કોઈએ નથી આપ્યું. અમને કહેવામાં આવ્યું છે કે તમે સવારના આરતી ઉતારો, સાંજના ભજન કરો અને આ રીતે ભગવાનને ઉઠાડો અને રાતના સુરાવો અને ઈ તમારી જિંદગી છે. દિલની અંદર તમને ઇત્મિનાન થાય એવો તમને ક્યાંયથી પણ જવાબ નહીં મળે. તમે બુદ્ધિઝમ લ્યો અઝીઝો કે જે આસમાની રિલિજન નથી, પણ ભગવાન બુદ્ધે પોતાની એક કળાથી આ રિલિજનને દુનિયાની સામે પેશ કર્યું છે. મારાથી હિસ્ટ્રી મારા વડીલો વધારે જાણે છે કે ભગવાન બુદ્ધ કોણ હતા. એક રાજાના શહેજાદા હતા, તેમના દીકરા હતા. તેમના દિલમાં એક વાત હતી કે જયારે પણ આ નેચરની બધી વાત જોતા હતા, ડૂબતો સૂરજ જોવે અને વિચાર થાય કોણ છે કે આ સૂરજને ડૂબાડે છે અને સવારની અંદર સૂરજને ઉભારે છે. જયારે આસમાન ઉપર તારા જોવે એના મનમાં વિચાર થાય કે આ તારાઓ હતા નહીં, ક્યાંથી આવ્યા, અને અગર હતા તો દિવસના દેખાતા કેમ નહોતા. કઈ પણ જોવે વિચાર થાય, પોતાએ પોતાના મનની અંદર વિચાર કર્યો કે અગર હું શહેજાદો છું, આ રાજમહેલની અંદર રહીશ તો મને કાંઈ કરતા કાંઈ ખબર નહીં પડે, કારણ કે અહીંયા મારા બોલવા પહેલા મારી સામે ચીજો હાજર થઈ જાય છે. અગર મને દુનિયા અને નેચર વિશે કંઈ શીખવું હોય, આ રાજમહેલ છોડીને જ્યાં સુધી હું નહીં જાઉં ત્યાં સુધી કાંઈ નહીં શીખી શકું. એક વખત રાતના ભાગમાં કે જયારે એની પત્ની એની વાઈફ સુતા છે, એની નાની છોકરી સુતી છે, બે પાસે આવી બંનેને નીંદરની અંદર ખુદા હાફિઝ કરી અને રાતની અંદર આ બાદશાહના છોકરા જંગલની અંદર નીકળી જાય છે. વર્ષો સુધી જંગલની અંદર એક રીતે પોતે રહી અને આ સ્ટડી કરે છે કે આખર આ જે નેચર દુનિયાની સામે છે એ છે શું. એ બધું વિચાર કર્યા પછી એના મગજમાં ઘણા વિચારો આવે છે, એની અંદરથી એ એક લેસન બનાવે છે કે દુનિયા આ પ્રમાણે છે અને ઇન્સાનોને આ પ્રમાણે રહેવું જોઈએ. અને એની ઉપરથી આ મઝહબ કે જે આજે આપણી સામે દુનિયાની સામે છે કે જે ચાઇના અને જાપાનની અંદર મિલિયન્સના હિસાબે બુદ્ધિસ્ટ છે, આ મઝહબને પાડે છે. જ્યારે તમે જઈને લોકોને સવાલ કરશો, અને મેં સવાલ કરેલા છે કે અગર અલ્લાહ તરફથી, માલિક તરફથી, ક્રિએટર તરફથી, ગોડ તરફથી એક પણ વહી નથી આવી, એક પણ એનાઉન્સમેન્ટ નથી આવ્યું કે તમારો આ મઝહબ સાચો છે, તો તમે પાડો છો શા માટે? તેઓ પાસે તેનો જવાબ નથી. બસ એ મઝહબમાં શાંતિ છે, એ મઝહબમાં છે કે અગર કોઈ તમને એક થપ્પડ મારે તમે બીજો ગાલ ધરી દો પણ સામે બોલો નહીં, અને દુનિયા તેના તરફ આકર્ષાય છે. તો દુનિયાના આધારે કોઈ પણ મઝહબ લઈ લ્યો, તમને એક હદ સુધી હાથ પકડીને જરૂર લઈ જશે, અને એના પછી તમારો હાથ મૂકીને કહેશે માનવું હોય તો માનો નહીં તો આ મઝહબની બારે, કારણ કે એના પછી આગળ જવાબ નથી. અને આ ખાલી બીજા મઝહબોમાં નથી, ઇસ્લામના જેટલા ફિરકા છે અઝીઝો એની અંદર છે. તમે કોઈ પણ ઇસ્લામનો સેક્ટ લઈ લો, કોઈ પણ પૈગંબર જેમ કહી ગયા છે કે 73 ફિરકા છે, અલ્લાહ બહેતર જાણે અત્યારે કેટલા છે, કોઈ પણ ફિરકો લઈ લો, તમે એની સાથે બેસો અને તમે વાટાઘાટ કરો અને તમે એને એક લેવલ સુધી લઈ આવો, તમે જોશો કે એક લેવલ પછી તેઓ પાસે તેનો જવાબ નથી. બસ આ મઝહબ કે જેની અંદર હું અને જેની આગોશની અંદર આપણા બચ્ચાઓ આજે મોટા થઈ રહ્યા છે કે જે જહાદા માસુમીનની આગોશની અંદર છે. સલવાત. તે એક ઈ છે કે જેની અંદર માસુમીને આપણને હર એક સવાલના જવાબ આપણે વિચારીએ, વિચારવા પહેલા માસુમીને આપણી સામે પેશ કરીને બતાવી છે કે આ ઈ મઝહબ છે. તમે આપણા એક નાનામાં નાના છોકરાને બી લઈને પૂછો કે તું મને અલ્લાહની વહદાનિયત સમજાવ, તો જે મદ્રેસામાં આપણે લોકોને પહેલું લેસન આપીએ છીએ કે અગર અલ્લાહ બે હોત તો આ ઇન્સાનો કે જે આપણી સામે છે તે લોકો પણ જુદી જુદી રીતે હોત, કોઈકનું હાર્ટ રાઈટમાં હોત, કોઈકનું લેફ્ટમાં હોત, કોઈકનું નાક પછવાડે હોત, કારણ કે બે ખુદા હોત તે બેની પોલિસી તો જુદી હોત પણ તે નથી. એ પ્રૂવ કરે છે કે અલ્લાહ એક છે. યાને નાનામાં નાનો છોકરો આજે અલ્લાહની વહદાનિયત દુનિયાની સામે પેશ કરી શકશે, પણ બીજા મઝહબોની અંદર મોટામાં મોટા સ્કોલર પાસે તમે જાઓ એક હદ સુધી તે તમને નહીં દઈ શકે. તો એના વાસ્તે જરૂરી છે કે મારી પાસે ઇલ્મ હોય કે હું આ ઇસ્લામની ફિલોસોફીને સમજું. અને ઇલ્મ જે પ્રમાણે મેં તમને કીધું, એજ્યુકેશન નથી, ઇલ્મ ફંડ ઓફ નોલેજ નથી. દુનિયામાં કેટલાય છે કે જે મારા અને તમારા કરતા ઇસ્લામની વાતો વધારે જાણે છે. આ મોકો નથી, પણ તમે CIA ડિપાર્ટમેન્ટની હિસ્ટ્રી વાંચો કે યુનાઇટેડ સ્ટેટ્સની અંદર જે ઇસ્લામ ઉપર રિસર્ચ કરી રહ્યા છે, ઇસ્લામ મને ને તમને ખબર નથી એનાથી વધારે તેઓ જાણે છે. તો અગર નોલેજ ઇલ્મ હોત તો તેઓ પાસે ઇલ્મ હોત, પણ નોલેજ ઇલ્મ નથી. ઇલ્મ ઈ છે કે ઈ નોલેજ તમને અલ્લાહની નજદીક લઈ જાય. અને જ્યારે ઇલ્મ અને નોલેજ એવી હોય કે જે તમને અલ્લાહની નજદીક ન લઈ જાય, કે તમને, તમારી ફેમિલીને, તમારી કોમને, અને અગર તમારી કોઈ એવી પોસ્ટ હોય તો તમારી કન્ટ્રી ને તમારી આખી કોમને અઝીરો ખતમ કરી નાખે છે. હું એક દાખલો તમારી સામે પેશ કરું કે જે હિસ્ટ્રી આપણી સામે પેશ કરે છે. એક હિસ્ટ્રીની કિતાબ છે કે જેનું નામ છે હિસ્ટ્રી ઓફ ટર્કી. મારી પાસે એની બધી ડિટેલ્સ છે, અગર કોઈને વાંચવી હોય, હું ન ભૂલતો તો ફ્રેન્ચમાં પણ પબ્લિશ થઈ ગઈ છે. તમે એની અંદર ઓટોમન એમ્પાયરનો એક એક્ઝામ્પલ પેશ કરે છે, અને તે એ કહે છે કે ઇસ્લામે જેટલો ઇલ્મને આગળ વધાર્યું છે એટલો કોઈ મઝહબે નથી વધાર્યું, પણ ઇસ્લામ દુનિયા સુધી ત્યારે પૂગે જ્યારે ઇસ્લામની વાતો કિતાબોની અંદર લખાયેલી હોય. આ હિસ્ટ્રી છે, 500-700 વર્ષ પહેલાની વાત પેશ કરે છે. આજથી 700 વર્ષ પહેલા નહોતા પ્રિન્ટિંગ પ્રેસ, નહોતું કાંઈ કે ઇસ્લામની વાત કિતાબોમાં લખી અને દુનિયાની સામે પેશ થાય. તો હિસ્ટોરિયન લખે છે કે જ્યારે પહેલું પ્રિન્ટિંગ પ્રેસ 15મી સદીની અંદર, યાને 15th century એન્ડમાં જ્યારે દુનિયામાં ઇન્વેન્ટ કરવામાં આવ્યું, ત્યારે બધાના દિલમાં એ હતું કે સૌથી મોટું એમ્પાયર ત્યારે ઓટોમન એમ્પાયર હતું, કે જેના સુલતાન બાયઝીદ ધ ટુ નામ ઉપર ઇસ્લામને કાંઈ નથી આવ્યું. એનું નામ હતું સુલતાન બાયઝીદ ધ સેકન્ડ, એ પોતે તખ્ત ઉપર હતા અને ત્યારનું આ વાક્ય છે કે ત્યારે આનું ઇન્વેન્શન થયું. બધા ઇન્સાનોને એમ હતું કે ઇસ્લામ જેવો મતલબ કોઈ નથી, ઇસ્લામ પાસે આટલો ઇલ્મ છે પણ લોકો દુનિયા સુધી પુગાડી નથી શકતા. તો આ પ્રિન્ટિંગ પ્રેસ જે દુનિયાની અંદર આવ્યું છે, સૌથી પહેલું ઇસ્લામિક અને મુસ્લિમ લોકો સ્ક્રેમ્બલ કરીને જેટલા પ્રેસિસ થાય છે બને છે તેવું પોતા પાસે લઈ લેશે, પોતાનું કુરાન ને બધું પબ્લિશ કરીને દુનિયાની સામે તેવું મોકલાવશે. આ હિસ્ટોરિયન કે છે એક અજીબો ગરીબ વાત અમારી સામે આવી, અને તે એ હતી કે જ્યારે આ પ્રિન્ટિંગ પ્રેસ દુનિયાની સામે આવ્યા ત્યારે ઓટોમન એમ્પાયરે 1485 વર્ષનું આ ઇન્સિડન્ટ છે ત્યારે ઓટોમન એમ્પાયરની અંદર એક રેઝોલ્યુશન પેશ થયું, એનાઉન્સ કરવામાં આવ્યું, અને તે એ હતું કે કુરાન અલ્લાહની કિતાબ છે. આ પ્રિન્ટિંગ પ્રેસ કુફારે ઇજાદ કર્યું છે, આપણને હક નથી. આ તમે જોવો એજ્યુકેશન છે, એક ભણેલો ગણેલો માણસ કે જે અત્યારે તખ્ત ઉપર છે, આખા ઓટોમન એમ્પાયરનો કિંગ છે, સુલતાન છે, તેના તરફથી આ રેઝોલ્યુશન આવ્યું કે કુરાન અલ્લાહના શબ્દ છે. આ જે પ્રિન્ટિંગ પ્રેસ અત્યારે ઇન્વેન્ટ થયું છે તે કુફારે કર્યું છે. આપણને હક નથી કે આપણે અલ્લાહના શબ્દ કુફારના પ્રેસની અંદર નાખી પ્રિન્ટ કરીને દુનિયાની સામે મોકલાવીએ. અને એટલા વાસ્તે ઓટોમન એમ્પાયર આ પ્રપોઝિશન મૂકે છે કે જ્યાં સુધી ઇસ્લામિક ગવર્મેન્ટ છે ત્યાં સુધી કોઈ પણ મુસલમાનને આ પ્રિન્ટિંગ પ્રેસ ન લેવાની રજા છે કે ન યુઝ કરવાની રજા છે. પ્રિન્ટિંગ પ્રેસ કે જેના લીધે આપણો ઇલ્મ અને આપણી કિતાબો આખા દુનિયાભરમાં ફેલાઈ શકતી હતી, આ રેઝોલ્યુશન પાસ થયું. અગર તમે હિસ્ટ્રી ખબર હશે તો જર્મની ઓટોમન એમ્પાયરની સૌથી નજીક હતું, ફ્રેન્ડલી રિલેશન હતું. જર્મનીએ એક પ્રિન્ટિંગ પ્રેસ આખું ઓટોમન એમ્પાયરને પ્રેઝન્ટ આપ્યું. જ્યારે આ પ્રિન્ટિંગ પ્રેસ ત્યાં આવ્યું ત્યારે બધા મુફતીઓને દરબારની અંદર બોલાવવામાં આવ્યા અને પૂછવામાં આવ્યું કે કુરાનના આ રિલીજીયસ વર્ડ્સ આપણે પ્રિન્ટિંગ પ્રેસમાં રાખી શકીએ, કારણ કે આ પ્રિન્ટિંગ પ્રેસ કુફારે બનાવ્યું છે. અને હર એક મુફતી કે જે નોન શિયા હતા, હર એક મુફતીએ કબૂલ કર્યું કે અલ્લાહના વર્ડ આપણે આ પ્રિન્ટિંગ પ્રેસની અંદર કોઈને પ્રિન્ટ કરી જ ના શકીએ. 400 વર્ષ સુધી દુનિયા પ્રિન્ટિંગ પ્રેસ યુઝ કરતી રહી. 400 વર્ષ સુધી એ જ મુસ્લિમ એમ્પાયરની અંદર ક્રિશ્ચિયન, જ્યુઝ અને જે માઇનોરિટી હતી તેઓ પ્રિન્ટિંગ પ્રેસ મંગાવતા રહ્યા. ઇસ્લામની જેટલી કિતાબો છે પોતાના નામે ટ્રાન્સલેટ કરતા રહ્યા, કરીને પ્રિન્ટ કરતા રહ્યા, પ્રિન્ટ કરીને દુનિયામાં પોતાના નામે મોકલાવતા રહ્યા. અને 400 વર્ષ, કારણ કે ઓટોમન એમ્પાયર 1924 ખતમ થયું, 400 વર્ષ સુધી ઇસ્લામિક એજ્યુકેશન, માસૂમોની વાતો કે જે આપણા સુધી પૂગી હતી તે ક્રિશ્ચિયન અને જ્યુઝે પોતે લઈ લીધી, પોતે ટ્રાન્સલેટ કરી લીધી, પોતાના નામ ઉપર લખી લીધી, દુનિયાભરમાં એની કિતાબો ચાલી ગઈ. આજે તમે સવાલ પૂછ્યો છો ને કે ભાઈ આપણી પાસે આટલું ઇલ્મ હતું ક્યાં ગયું? ઇલ્મ અહીંયા ગયું કે જે આપણી પાસે હતું, કે જે આપણે દુનિયા સુધી પુગાડી શકતા હતા. બસ આપણી પાસે એજ્યુકેશન હતું પણ ઇલ્મ નહોતું, અને એના આધારે આ આખું ઇલ્મ કે જે અલ્લાહ સુબહાનહુ તઆલા તરફથી આપણી પાસે આવેલ હતું તે આપણા હાથમાંથી ચાલ્યું ગયું. એટલું જ નહીં પણ આ હિસ્ટોરિયન પોતે લખે છે કે ઓટોમન એમ્પાયર એટલું મોટું હતું અને તે લોકોને એકાઉન્ટન્ટ ને એડમિનિસ્ટ્રેટર્સની જરૂરત હતી, અને તેઓ ગોતતા હતા કે અગર મુસ્લિમ એકાઉન્ટન્ટ ને એડમિનિસ્ટ્રેટર્સ મળે તો આ આખા એમ્પાયરના જે ફાઇનાન્સીસ છે કે જે બિલિયન્સ ઓફ ડોલરની અંદર હતા એનો હિસાબ રાખે. વખત સુધી એડવર્ટીઝમેન્ટ કરવામાં આવી કે અમને મુસ્લિમ એકાઉન્ટન્ટ ને એડમિનિસ્ટ્રેટર એક સર્ટન લેવલ ઉપર હોય એની જરૂર છે. હિસ્ટોરિયન લખે છે એક પણ મુસ્લિમે એના વાસ્તે એપ્લાય ન કરી, અને એનું રીઝન એ હતું કે આખા એમ્પાયરમાં એક પણ એવા મુસ્લિમો નહોતા કે જે ઈ લેવલ ઉપર ક્વોલિફાઈડ હોય. ઈ વખતના બાદશાહને ક્રિશ્ચિયન અને જ્યુઝને લઈ અને પોતાના એકાઉન્ટ અને ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન તેમના હાથમાં દેવું પડ્યું અને તેનું રિઝલ્ટ એ આવ્યું કે ઇસ્લામની જેટલી દોલત હતી 300-400 વર્ષની અંદર આ દોલત ઓટોમન એમ્પાયર અને ઇસ્લામિક એમ્પાયરમાંથી એ રીતે ગાયબ થઈ ગઈ કે જાણે હતી જ નહીં. કારણ કે દોલતને ધ્યાન રાખવા વાળા જ બીજા હતા કે જેનો ઇસ્યુ હતો કે એ બધું અમારા હાથમાં આવે. તો ઇલ્મ આપણા હાથમાંથી ચાલ્યું ગયું, દોલત આપણા હાથમાંથી ચાલી ગઈ. આજે આપણે ચાર દીવારની અંદર બેસી રહ્યા છીએ ને વિચાર કરીએ છીએ કોમનું શું થશે, મઝહબનું શું થયું, આટલું બધું હતું ક્યાંય ગયું. પણ હજીનો હિસ્ટ્રી ઉપર જો આ એ જ રીઝન છે કે અગર આપણી પાસે ઇલ્મ હોત, અગર આપણને ખબર હોત કે અલ્લાહ સુબહાનહુ વતઆલા શું ચાહે છે, પૈગંબરની શું મરજી છે, તો આપણે કોઈ દિવસ આ રીતે આપણા ઇલ્મને ને આપણા ફાઇનાન્સને બીજાના હાથોમાં ન દે. પણ આ તો 300-400 વર્ષ પહેલાની વાત છે, 100-125 વર્ષ પહેલા લઈ ગયો. ઈ કન્ટ્રીને રહેજો કે જ્યાંથી આપણે બધા આવી રહ્યા છે, ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ કે જ્યાં બ્રિટિશનું રાજ હતું, ને વર્ષ 100-120 વર્ષ પહેલાની હિસ્ટ્રી તમે જોવો કે ત્યારે ઇંગ્લિશ એજ્યુકેશન કોલેજીસ ને યુનિવર્સિટીની અંદર પેશ કરવામાં આવ્યું કે હવેથી અમે ઇંગ્લિશ શીખાડશું. જ્યારે ઇંગ્લિશની વાત કોલેજ ને યુનિવર્સિટી ને સ્કૂલ્સની અંદર આવી, આપણા ઘણા એવા ઉલમા હતા કે જે લોકો પાસે એજ્યુકેશન હતું પણ ઇલ્મ નહોતું, તેઓએ ભેગા થઈ, આ શિયાની વાત છે, તમે આલિમોને પૂછજો, આલિમોએ જ મને વાત કરી છે કે આ આપણા જ ઉલમા હતા જેની પાસે એજ્યુકેશન હતું પણ ઇલ્મ નહોતું, તેઓએ બધાએ ભેગા થઈને ફતવો આપ્યો. કુફારની ભાષાને આપણે શીખીએ, આપણને લોકોની ભાષા સાથે લેવા કે દેવા, આપણે નહીં તેમને એન્કરેજ કરીએ, આપણે નહીં તેઓને એસિસ્ટ કરીએ. અગર જેને જાવું હોય જાય ઇંગ્લિશ શીખવા, પણ આપણે આપણી કોમને કોઈ દિવસ આના વાસ્તે એન્કરેજ, કુફારની ભાષા સાથે આપણને શું લાગે વળગે. હિન્દુઝ, ક્રિશ્ચિયન, જ્યુઝ જે સબ કોન્ટિનેન્ટની અંદર હતા તેઓ આગળ વધ્યા, ઇંગ્લિશ શીખ્યા, આજે દુનિયાનો કંટ્રોલ તેમના હાથમાં છે. આપણા શિયાઓ કે જે આ વાસ્તે આગળ ન ગયા, હંમેશા એનું રિઝલ્ટ આવતા વાર લાગે છે, વખત લાગે છે. આજે 100-125 વર્ષ પછી આપણે શિયાઓની હાલત ઇન્ડિયામાં જોઈ છી, ઘણા સાદાતોની હાલત ઇન્ડિયામાં જોઈ છે. આજે અઝીઝો અલ્લાહ પાસે દુઆ કરીએ કે અલ્લાહ તમને બહેતરમાં બહેતર જિંદગી આપે. પણ આ હિસ્ટ્રી આપણી સામે કહે છે કે ઇંગ્લિશ ન જાણવાના લીધે તેઓ આ ફિલ્ડ અને એજ્યુકેશનની અંદર આગળ ન વધી શક્યા. આજે તેઓ મેન્યુઅલ વર્ક, હાથનું નાનું મોટું લેબર વર્ક કરી લે છે, પણ ઘણા એવા છે કે જે લોકો બીજું કાંઈ નથી કરી શકતા. આ એક્સેપ્શન હતા, અલ્લામા ઇકબાલ હતા કે જે સીટી કરીને ઇંગ્લેન્ડ ગયા અને ત્યાંથી પીએચડીની ડિગ્રી લઈને આવ્યા, ઘણા એક્સેપ્શન હતા. પણ જનરલ વાત એ હતી કે કોમે આલિમોના કેવા ઉપર આ ડિસાઇડ કર્યું કે ઇંગ્લિશ કુફારની લેંગ્વેજ છે અને એનાથી અમને નથી લેવા કે દેવા, અમે નહીં શીખીએ. તો હજીરો, જ્યાં સુધી આપણો મગજ આ લેવલ ઉપર રહેશે મારા દોસ્તો, ત્યાં સુધી દુનિયાની અંદર આપણે આગળ કેવી રીતના વધશું? આપણી પાસે સવાલો હંમેશા હોય છે, પણ સવાલોના સંતોષકારક જવાબ કોઈ દિવસ નથી હોતા કે આ કેમ થયું. આની અગેન્સ્ટ હું તમારી સામે એક બીજો દાખલો દઉં કે જેની પાસે એજ્યુકેશન પણ હતું અને જેની પાસે ઇલ્મ પણ હતું. આપણા એક મોટા મરજા કે જે દુનિયામાંથી ગયા છે, 1950ની વાત છે, કે જેનું નામ આગાએ અબુલ હસન ઇસ્ફહાની. તમે બધા તેને ઓળખતા હશો, નામ પણ સાંભળ્યું હશે. અગર એક લિંક તમે જોવો તો અત્યારે આપણે આયતુલ્લાહ સિસ્તાની એની તકલીફ કરીએ છીએ, એના પહેલા આયતુલ્લાહ ભોઈ પજગાનીની તકલીફ કરતા હતા, જનરલ વાત કરું છું, તેના પહેલા આયતુલ્લાહ ખોઈ હતા, તેના પહેલા આયતુલ્લાહ મોહસિન હકીમ હતા, એના પહેલા આયતુલ્લાહ બુરુજરદી હતા, અને એના પહેલા આગાહી અબુલ હસન ઇસ્ફહાની હતા. 50ની વાત છે કે જ્યારે તેમની મરજૈયત આખી દુનિયા ઉપર છવાયેલી હતી, લગભગ બધા શિયાઓ તેમની તકલીફ કરતા હતા. સેકન્ડ વર્લ્ડ વોરનો ટાઈમ હતો અને બ્રિટિશ ગવર્મેન્ટે જોયું કે દુનિયામાં અગર આપણને આગળ વધવું હોય, જો આ ગવર્મેન્ટ છે કે જે લોકો 5-10 વર્ષ નહીં, 200-300 વર્ષ પહેલા પ્લાન કરે છે કે અગર આપણને દુનિયાની અંદર આગળ વધવું હોય તો જ્યાં સુધી ઓઇલનો કંટ્રોલ આપણા હાથમાં નહીં આવે ત્યાં સુધી આપણે કાંઈ નહીં કરી શકીએ. ઓઇલનો કંટ્રોલ ઇરાકમાં, ઇરાકની અંદર 70-80% શિયા કેવી રીતના આ કંટ્રોલ લેવો, તેઓએ પોતાની રિસર્ચ કરીને તેઓ એક મત ઉપર આવ્યા. અને તે મત એ હતો કે અગર શિયાને આપણને કબજામાં કરવા હોય તો તેના મુશ્તહેદને આપણે બનાવી લેવા, અગર મરજા આપણા થઈ જશે તો બધી આખી શિયા કોમ જે દુનિયામાં છે તે આપણી થઈ જશે. આપણને જે કરવું હશે તે કરી શકશે. એક એપોઇન્ટમેન્ટ થયો બ્રિટનનો એમ્બેસેડર. એ વખતે બ્રિટન લગભગ હાફ ધ વર્લ્ડ, અડધી દુનિયા ઉપર તેમનું રાજ હતું. તો તેમનો એમ્બેસેડર યાની એક મોટી પોસ્ટ હતી. તેમના એમ્બેસેડરે એપોઇન્ટમેન્ટ કર્યો કે મને આયતુલ્લાહ અબુલ હસન ઇસ્ફાહાની સાથે મુલાકાત કરવી છે. તેઓ મુલાકાત કરવા ગયા. તમને ખબર છે કે આપણા મરજાના ઘરમાં શું હોય છે, સોફા કે ખુરશી પણ બેસવાની ઘણી વખતે નથી હોતી. તેઓ જમીન ઉપર બેઠા, તેની સામે આ એમ્બેસેડર બેઠા. અને જો એમ્બેસેડરે એક વાત કરી, એમ્બેસેડરે કીધું હું બ્રિટિશ ગવર્મેન્ટ તરફથી આવું છું, થેન્ક યુ તમે મને એપોઇન્ટમેન્ટ આપ્યો, મારી ગવર્મેન્ટ તમને સલામ મોકલાવે છે, બ્રિટિશ ગવર્મેન્ટ તમને સલામ મોકલાવે છે. અને બ્રિટિશ ગવર્મેન્ટ એમ કહે છે કે ઇસ્લામ જેવો સારામાં સારો મઝહબ કોઈ નથી. બ્રિટિશ એમ્બેસેડરના મોઢાના શબ્દ. યાને અગર આનું ટૂંકામાં એનું મિનિંગ સમજવું હોય તો એ છે કે ચોરને કે ચોરી કર, ચોકીવાળાને કે જાગતો રહેજે, ચોરી કરવા આવે છે. બસ આ જ વાત. ઇસ્લામ જેવું સારું કંઈ નથી. મારી ગવર્મેન્ટ બહુ ખુશ છે કે તમે ઇસ્લામને દુનિયાની અંદર આગળ ફેલાવી રહ્યા છો. પણ આ ઇસ્લામ તમારા હૌઝામાંથી ફેલાય છે. અને અમારી રિસર્ચે અમને બતાવ્યું કે તમારા જે હૌઝા છે નજફની અંદર તે અત્યારે બહુ ગરીબ સ્થિતિમાં છે. અને હજી તો એકચ્યુઅલી હતા. તમે આપણા મરજાની લાઈફ હિસ્ટ્રી વાંચો. આપણા મરજા એ લોકો જે રીતે પોતાની જિંદગી કાઢી છે, હિસ્ટ્રી કહે છે કે આયતુલ્લાહ મોહસીન હકીમ એવા ઘણા મરજા જયારે સ્ટુડન્ટ હતા, ખાવાનું નહોતું હૌઝાની અંદર, રાતના તે લોકો નીકળતા હતા, માણસોની જે ખાધેલું ખાવાનાની કચરા ટોપલી હોય તે કાઢતા હતા, એમાંથી અગર કંઈક સારું મળે તો તે લઈ લેતા હતા. એટલી તકલીફો હતી કે આયતુલ્લાહ મોહસીન હકીમ વિશે કહેવામાં આવે છે કે તેઓ નમાઝે ઇજારા પડીને પોતાની જિંદગી, યાની અગર આજે હું ચાલ્યો છું, મારી નમાઝ કઝા હોય, મારો છોકરો ન પડી શકે તો એ કોઈને પૈસા લઈને પડાવે, એ નમાઝે ઇજારા છે. નમાઝે ઇજારા પડી પડીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને 7 થી 8 હજાર સ્ટુડન્ટો હફઝામાં હતા. એક તૂટેલી ડેરેલી કન્ડિશન હતી, પણ ઇસ્લામ વાસ્તે તેઓ આગળ વધી રહ્યા હતા. એમ્બેસેડરે કીધું, બ્રિટિશ ગવર્મેન્ટે કીધું છે અમે ઇસ્લામની કદર કરીએ છીએ, અમે હૌઝાની કદર કરીએ છીએ, અમને ખપે છે કે તમારા હૌઝાની અંદર એટલા પૈસા નાખીએ કે એક આલિશાન બિલ્ડિંગ થઈ જાય, હરેક સ્ટુડન્ટને સરખી રીતના ઇન્કમ થઈ જાય કે તે લોકોને હેરાન ન થવું પડે. આ તેમના શબ્દ. તેમના મનમાં શું હતું એ હું ને તમે ન જાણી શકીએ, પણ આયતુલ્લાહ અબુલ હસન ઇસ્ફાહાની એના મનમાં જે વાત હતી એ સમજી ગયા. કે જેને આપણે કહીએ કે દુખે પેટ ને કુટે માથું, બસ આ જેવી વાત હતી. ખપતો તો કંટ્રોલ ઓઇલ નો, પણ નામ તમે ઇસ્લામનું લ્યો અને એ રીતે અંદર આવો કે જે પ્રમાણે અત્યારે થઈ રહ્યું છે. કંટ્રોલ ખપે છે બીજાનો, પણ નામ તમે ડેમોક્રેસીનું લ્યો અને આખી કન્ટ્રી ઉપર કંટ્રોલ કરો. બસ બિલકુલ આ જ વાત હતી. જયારે આ વાત થઈ, હિસ્ટ્રીના શબ્દ છે કે આયતુલ્લાહ અબુલ હસન ઇસ્ફાહાની થોડી વાર સુધી નીચે નમી ગયા, કંઈક વિચાર્યું, માથું ઊંચું કરીને એક જવાબ આપે છે. બસ હજી આ જવાબ તમે સાંભળો, તમને ખબર પડશે કે એજ્યુકેશન ને ઇલ્મની અંદર ડિફરન્સ શું છે. આયતુલ્લાહ અબુલ હસન ઇસ્ફાહાની કહે છે કે તમારી ગવર્મેન્ટને અમારો મેસેજ આપજો, અમે થેન્ક યુ કહીએ છીએ કે તમે અમારા વિશે વિચાર્યું. તમારી ગવર્મેન્ટને એના વિશે થેન્ક યુ કહેજો. તમારી ગવર્મેન્ટને એ પણ કહેજો કે અમારા હૌઝા વિશે પણ તમે વિચાર કર્યો, અમે બહુ ખુશી છીએ અને એના વિશે પણ અમારે તમારો થેન્ક્સ માનીએ છીએ. જ્યાં સુધી તમારી પૈસા દેવાની વાત છે ત્યાં હું તમને એક વાત કહું કે અલ્લાહ સુબહાનહુ તઆલાએ અમને એટલી દોલત આપી છે કે અગર અમે ચાહીએ તો આ હૌઝાની એક એક જગાની એક એક ઇમારત એવી બનાવી શકે કે દુનિયા જોતી રહે અને તેનું કમ્પેરિઝન ન કરી શકે. તમે તમારી ગવર્મેન્ટને કહેજો કે અમને પૈસે થકી કાંઈ જરૂર નથી. આ એક નોર્મલ વાત હતી. પણ એના પછી અઝીઝો જે વાત કીધી, તમે વિચારજો મરજાનો પાવર તમે જો. અને મરજા કહે છે સેકન્ડ વર્લ્ડ વોર ચાલી રહી છે, તમારી ગવર્મેન્ટ તમારી કન્ટ્રી આની અંદર ઇન્વોલ્વ છે, અગર તમને કાંઈ મદદ ખપે તો અમને કહેજો, અમે તમને મદદ કરવા તૈયાર છે. આ છે શિયાના બે તાજ બાદશાહ. તમે ખાલી એટલો વિચાર કરો, અગર આયતુલ્લાહ અબુલ હસન ઇસ્ફાહાનીએ હા પાડી હોત, હૌઝાની અંદર આ પૈસા આવ્યા હોત, આપણા છોકરા મોડર્ન રીતે આગળ વધ્યા હોત, તો આજે આ મરજા મરાજે આ મુશ્તહેદ આ આલિમો આ કુમનો હૌઝા કે જે ખાલી 86 વર્ષ પહેલા જેનો પાયો, આ બધું આપણી સામે આજે આવત? કોઈ ચીજ આપણી સામે ના આવત. આ એ મરજા છે કે જે લોકો પાસે એજ્યુકેશન પણ હતું, નોલેજ પણ હતી, સાથે અલ્લાહ તરફ એક રગબત પણ હતી કે એવું એક કામ ન થાય કે જેના લીધે આવતી દુનિયા ઉપર તકલીફ પડે. તો જો આ ડિફરન્સ છે એજ્યુકેશન ની ઇલ્મ ની અંદર. અને એટલા જ વાસ્તે આપણે પેલા ઇમામ ઇમામે અલી સલવા નાજુલ બલાગા ની અંદર ઇમામ નું ફરમાન છે, તમે જઈને વાંચજો. ઇમામ તમને ને મને સંબોધીને કહે છે કે અહી લોકો, જયારે તમે તમારા બચ્ચાની પરવરિશ કરો તો એ વાત ધ્યાન રાખજો કે તમારા બચ્ચાની જિંદગી હવે આવવાની છે, તમારી જિંદગી અત્યારે ખતમ થઈ રહી છે. બચ્ચાની પરવરિશ એવી રીતના કરજો કે તેઓ કાલ વાસ્તે તૈયાર થાય. બચ્ચાને એ રીતે પરવરિશ ન કરજો કે મને આમ થયું હતું એટલે મારા બચ્ચાને આમ થવું જોઈએ. હું આવતો હતો ત્યારે મારા બાપા આવતા હતા, હું ઉઠતો હતો એટલે હવે હું આવું તો મારા બચ્ચા ઉઠે, એમ ન યાદ રાખજો. એ યાદ પરવરિશ એવી રીતના કરજો કે તેઓ કાલ વાસ્તે તૈયાર થાય, કારણ કે તેમનો જમાનો જુદો છે, તેમના પ્રોબ્લેમ જુદા હશે, તેમની તકલીફો જુદી હશે, તેમને જુદી ચીજ ફેસ કરવી પડશે. અને ઇમામની વાત કેટલી સાચી છે. મને યાદ છે કે 8 કે 10 વર્ષની જયારે ઉંમર હતી, અમે મસ્જિદમાં જતા હતા અને મરહૂમ વાલિદ સાથે જમીન ઉપર જયારે મિંબરની બાજુમાં બેસતા હતા, અગર કોઈ આલિમ મજલિસ પડવા આવે અને કોઈ ફોટોગ્રાફર એક નાનો કેમેરો લઈને એનો ફોટો પણ ખેંચે તો મજલિસ બાદ વખત સુધી વાતું થતી હતી, ઇમામ વાળામાં તમે કેમેરા લઈને આવો છો, આ ઇમામનું ઘર છે, આ જગ્યા ઉપર તમને કેમેરાની જરૂર પડી. આજે આ વિડિયા અને કેમેરા વગર આપણે પગલું નથી ભરી શકતા. જમાનો કેટલો ચેન્જ થઈ ગયો, પણ આપણે અગર આપણા બચ્ચાની એ જ રીતે પરવરિશ કરે છે, મારી તૈયારી એમ જ મારા બચ્ચાની થવી જોઈએ. હું ઉર્દૂ શીખવો તો એ લોકોને શીખવું જ જોઈએ, હું ગુજરાતીમાં સાંભળતો તો એ લોકોને સાંભળવું. આ કઈ જાતની રીત છે? અને એના વાસ્તે આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક તેઓ કહી ગયા છે કે અહી લોકો, તમે આવનાર જિંદગી વાસ્તે પૂરેપૂરી તૈયારી રાખજો. છઠ્ઠા ઇમામ ના શબ્દ છે. અગર તમે તૈયાર નહીં હો તો શાયદ એક એવો વખત આવે કે દુનિયા તમારી ઉપર હસશે ને થૂકશે, પણ તમારી પાસે તેનો જવાબ નહીં હોય. આજે મુસલમાનોની એક્ઝેક્ટલી એ જ હાલત છે કે મુસલમાનોએ કોઈ દિવસ આગળ વિચાર ન કર્યો કે કાલે શું છે, કાલે કયો જમાનો આવશે, શું થઈ રહ્યું છે. આ ત્યારે જ થઈ શકે મારા દોસ્તો જયારે ઇન્સાન પાસે એજ્યુકેશન પણ હોય, ઇલ્મ પણ હોય. અગર હરેક ફેમિલી બેસીને પોતાની જગા ઉપર આ ડિસાઈડ કરે કે અલ્લાહે મને જેટલી ઔલાદ આપી છે એમાંથી 2 ઔલાદને હું યુનિવર્સિટીના હાઈએસ્ટ લેવલ સુધી પુગારીશ અને એ 2 ઔલાદને એ તરબિયત આપીશ કે તેઓ ઇસ્લામની રાહમાં એક યાદગાર ઇન્સાન બની જાય, તો અઝીઝો તમે વિચારો, અગર એવરી ફેમિલી આ વિચાર કરે તો આજથી 15-20 વર્ષની અંદર આપણી કોમ ક્યાં હોય? અઝીઝો ભણતરની અંદર કેટલી આગળ હોય, ઇલ્મની અંદર એ લોકો ક્યાં દરજા ઉપર હોય. આ મારી અને તમારી ફરજ છે કે આની ઉપર આપણને વિચારવું જોઈએ. અગર આજે આપણે નહીં વિચારીએ તો વખત એવો પૂરા શોભ સમાનો આવી રહ્યો છે કે જેનો અઝીઝો આપણે અંદાજો નથી, આપણે વિચારી પણ નથી શકતા કે કાલે જે વખત આવશે એ કેવો હશે. આ એક વર્ડ છે, આ એક વસિયત તરીકે છે કે અઝીઝો પોતાની ફેમિલી અને પોતાના બચ્ચાઓની એ રીતે પરવરિશ કરો કે કાલે જે જમાનો ડિમાન્ડ કરે એના વાસ્તે તમારા બચ્ચા આજે તૈયાર હોય, કે જવા વખતે તમારા દિલમાં એ ગમ ના રહી જાય કે કાશ મને અલ્લાહે બીજી વધારે જિંદગી આપી હોત તો હું કાંઈ કરું નહીં, કારણ કે તમે તમારાથી જે થઈ શક્યું. બસ અઝીઝો આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે દુઆ કરીએ કે અલ્લાહ આપણને આ ઇલ્મ અને આ એજ્યુકેશન અને આ નોલેજ જે છે તે સમજવાની, તે દિલમાં ઉતારવાની અને એની ઉપર અમલ કરવાની અલ્લાહ સુબહાનહુ વ તઆલા માસુમીનના વસીલાથી આપણને તૌફીક આપે. એવો જમાનો ના આવે કે મારી આંખમાં આંસુ હોય પણ હું કાંઈ કરતા કાંઈ ના કરી શકું. બસ મારા દોસ્તો, આપણો વખત ખતમ થયો. હવે આપણી પાસે 3 મજલિસો છે, કાલ શનિવાર, રવિવાર, સોમવાર. આ 3 મજલિસોનો આપણો ટોપિક કરબલા હશે, કારણ કે કરબલા સાંભળવા, શીખવા અને સમજવા આપણે ભેગા થયા છીએ. બસ આ 3 મજલિસોની અંદર આપણે 3 એવા સવાલો કે જે કરબલા વિશે હર વખત ઉત્પન્ન થાય છે તેની ઉપર આપણે વિચાર કરશું, તેને એનાલાઇઝ કરશું અને અલ્લાહનો હુકમ હશે ઇન્શાલ્લાહ સાથે સમજવાની કોશિશ કરશું. આજે બસ અહીંયા આપણે આપણી મજલિસ ખતમ કરીએ કે જે વાત આપણે ઇલ્મ ને એજ્યુકેશન ની કરી રહ્યા છીએ, કરબલાના મેદાનની અંદર આ વાત કેટલી ઇમ્પોર્ટન્ટ હતી. ત્યારે ઇમામ હુસૈન કરબલાની અંદર દાખલ થાય છે અને જ્યારે ત્યાંનો માહોલ જોવે છે તો આપણા સૈયદ શોહદા એક ખત લખે છે, એક લેટર લખે છે અને તે લેટર પોતાના બચપનના દોસ્ત હબીબ ઇબ્ને મઝાહિરને લખે છે. પણ અઝીઝો એના જે શબ્દ છે તેની ઉપર તમે વિચાર કરો કે જે ઇલ્મની આપણે વાત કરીએ છીએ, ઇમામની નજરમાં એ ઇલ્મ કેટલું આગળ હતું. ઇમામ ખત લખે છે અને કહે છે કે આ ખત હુસૈન ઇબ્ને અલી તરફથી છે, એ શખ્સિયત તરફ કે જે મર્દે ફકી છે, ફકી અને એ લેવલ ઉપર એનું ઇલ્મ છે કે જે લેવલનો એક ઓર્ડિનરી ઇન્સાન અંદાજો ન કરી શકે. જે ઇન્સાનને ઇમામ ફકી કે અઝીઝો, એ ઇન્સાનની નોલેજ અને એના ઇલ્મ ક્યાં લેવલ ઉપર હશે. બસ કરબલાનો આપણને આ સબક છે કે જ્યારે પણ તમે તમારી જિંદગી ઉપર નજર દોડાવો, કરબલાની હરેક વાત ઉપર તમે જુઓ જેટલું નજદીક છે. અને આપણી ફર્જ છે મારા દોસ્તો કે આપણે ઇમામ હુસૈનને, તેમની બહેન જનાબે ઝૈનબ અને તેમના ફરઝન ઇમામ હુસૈન રાબિદીનનો પુરસો આપીએ. તારીખ જનાબે ઝૈનબ વાસ્તે એક વાત આપણી સામે પેશ કરે છે. જનાબે ઝૈનબના વર્ડ્સની અંદર, એના લફ્ઝોની અંદર તારીખમાં છે કે જનાબે ઝૈનબ કહે છે કે જ્યારે હું નાની હતી, અમે જ્યારે મદીનામાં હતા ત્યારે ઘણી વખત એવો વખત આવતો કે મારા બાબા મારી આંગળી પકડી અને મને સહનની અંદર એક જગાથી બીજી જગા સુધી ફરાવતા. ઘણી વખત એટલા જલ્દી જતા અને આવતા ને જતા, અને હું બાબાને સવાલ કરતી કે બાબા આ ધૂપની અંદર, આ તડકાની અંદર મારી ઉંમર નાની છે, તમે મને આટલું બધું શા માટે ચલાવો છો? અને જનાબે અને ઇમામ અલી જવાબ આપે છે, બેટા આજે તમે આ વાતની પ્રેક્ટિસ કરી લ્યો, કારણ કે મારી નજર કાલ ઉપર છે કે કાલે એ જમાનો આવી રહ્યો છે કે તમારા શાનું બાંધેલા હશે, તમારા હાથ બાંધેલા હશે અને તમે એક લાંબી સફરની અંદર જતા હશો. જનાબે ઝૈનબ કહે છે, જયારે હું આ સાંભળતી હતી ત્યારે મનમાં મને વિચાર આવતો હતો કે ઝૈનબના હાથમાં દોરા બાંધવાની કોની તાકાત છે કે જેના અબ્બાસ જેવા ભાઈ હોય. પણ જનાબે ઝૈનબ કહે છે કે જયારે મારા ભાઈ અલમબરદાર, અબ્બાસ અલમબરદારનો અલમ મેં આવતો જોયો, બસ મને દિલમાં એમ થયા કે હવે આ વખત નજદીક છે કે ઝૈનબના શાના પણ બાંધવામાં આવશે અને ઝૈનબને ફરાવવામાં પણ આવશે. કુફાથી જયારે આ કાફેલો આગળ જઈ રહ્યો હતો અઝીઝો, ત્યારે તારીખ એક વાક્ય બયાન કરે છે કે કાફેલાની અંદર જનાબે ઝૈનબ હતા કે જેમના હાથ પછવાડે બાંધેલા હતા. તમે કોઈ વખતે વિચાર કરો કે જે વાતનો આપણે કહીએ છીએ કે જનાબે ઝૈનબના હાથ બાંધેલા હતા, આપણા ઉલેમા કહે છે કે હાથ આગળ નહોતા બાંધેલા, હાથ પછવાડે બાંધેલા હતા. આ શહેઝાદી કઈ રીતે ઊંટ ઉપર બેઠા હશે, કઈ રીતે સવારી કરી હશે? એ સૈયદ સજ્જાદ કે જેના પગોમાં તોપ ઝંઝીર હતી, એ સૈયદ સજ્જાદ ઊંટ ઉપર બેસીને કેવી રીતના ગયા હશે? અઝીઝો મગજ કામ નથી કરતું. પણ આ કાફેલો જાતા જાતા એક જગા ઉપર રૂકી જાય છે, કારણ કે ખુલીના હાથમાં જે ઇમામ હુસૈનનું સર હતું તે જમીનની અંદર ગળી જાય છે, જમીનની અંદર ચાલ્યું જાય છે. ખુલી બહુ જ કોશિશ કરે છે આ સરને કાઢવાની, પણ નેઝો નથી હગડ્યો. ખુલીને ખબર છે કે અગર આ નેઝાને કાઢવું હોય તો હું ઝૈનુલ આબેદીન પાસે જાઉં. પોતાનું ચાબુક અને તાજિયાનો હાથ મારીએ છે, જઈને ચોથા ઇમામને અઝિયત ઉગાડે છે અને પછી ચોથા ઇમામને કહે છે કે અરે ઝૈનુલ આબેદીન, અમને કહો કે તમારા બાબાનું સર કેમ આગળ નથી વધતું? ઇમામની આંખમાં આંસુ છે, કમર ઝખમી છે. ઇમામ પોતાના બાબાના સરની તરફ જોઈને કહે છે, બાબા તમે જ કહો કે તમે કેમ આગળ નથી જઈ રહ્યા, મારી હાલતનો તમે વિચાર કરો. સરે બુરીલામાંથી આવાજ આવે છે, આય બેટા મારી પ્યારી બેટી સકીના રસ્તાની અંદર પડી ગયા છે, જ્યાં સુધી મારી શહેઝાદી પાછા નહીં આવે ત્યાં સુધી મારું સર આગળ નહીં જાય. જનાબે ઝૈનબ, સૈયદ સજ્જાદ અને ખુલી ત્રણ જણા જનાબે સકીનાની તલાશમાં જાય છે. હજી તો થોડે દૂર જાય છે, જોવે છે કે આ તપતી જમીન ઉપર એક મુઅઝ્ઝમા બેઠા છે અને તેના આગોશની અંદર જનાબે સકીના આરામ કરી રહ્યા છે. જનાબે ઝૈનબ નજીક જાય છે, નજીક જઈ નીકળે છે. આ એક ખાતૂન અલ્લાહ તને બહેતરીન જઝા આપે, તે હુસૈનની યતીમ દીકરીને પ્યાર કર્યો, તેની ઉપર શફકત કરી, અલ્લાહ તને એનો બહેતરીન જઝા આપે એમ કરીને જનાબે સકીનાને લેવાની કોશિશ કરે છે. અને એક સવાલ પૂછે છે, આ ખાતૂન આ જગામાં આ રણમાં આ પરદેશમાં તમે કોણ છો? અને આવાજ આવે છે, બેટી ઝૈનબ હું તારી મા ફાતેમા છું, જ્યાંથી તમે મદીના ચોર્યું ત્યારથી જન્નતુલ બકી ચોરી, અને હું તમારી સાથે છું, તમે આગળ રહો હું તમારી સાથે છું, શામના કૈદખાનામાં પણ આપણે સાથે જશું.